स्वानुभूत्यैकसाराय नमः शान्ताय तेजसे भवानि शंकरौ वंदे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति योगी स्वान्तस्थमीश्वरम् योगी स्वान्तस्थमीश्वरम्। आज अमे एरपोर्ट पर उतरिया अने आववा माटे विदाय थया त्यारे कंईक एवं सांभळवा मळ्युं के कोई भाई ने त्या पुत्र जन्म थयो अने तेना उपलक्ष्य में पार्टी राखवामां आवी छे। एटले मने विचार आव्यो कि जेने त्या जन्म था एने त्या आनंद तो स्वाभाविक रीते थाय ज छे, मरण थाय छे तेने त्या शोक पण थाय ज छे। संसारनी आ तो बधी घटनाओ छे, जन्म थाय एटले आनंद आपणे मनावी कुदरती छे, चाल्यू जाय कोई त्यारे पाछू शोक पण मनावी। पण मारा मननी अंदर एक विचार थयो कि आपणे बे दिवस अहींया रहीए तो ते दिवसों दरमियान आ मनुष्य जन्म विषे ज वार्तालाप करिए तो सारू। एम मने त्या एरपोर्ट पर थी बहार निकलो ने मोटर में बैठो त्यारे विचार आयो, कारण के घणा बधा मनुष्य ने काई खबर नहीं कि आपणा हाथ में केवो मोटो हीरो आवेलो छे, केटलू मोटू रतन आ मनुष्य शरीर ना रूप में आव्यु छे। 80 થી વધારે, 85 થી વધારે, 90 થી વધારે, 95% માણસોને ખબર નથી, અને જેમને ખબર છે તેમાંના બહુ જ ઓછા આ હીરાનો ઉપયોગ કરતા થયા। બહુ જ ઓછા માણસો એવા છે કે જે આ હાથમાં આવેલું રતન, હાથમાં આવેલું મનુષ્ય શરીર રૂપી રતન હીરો, એનો સારામાં સારો ઉપયોગ કરીને સાચા અર્થમાં ધનવાન બને એને માટેના પ્રયત્નો કરે તેવા કોઈ કજ હોય। તો આપણા શાસ્ત્રોએ મનુષ્ય જન્મને બધા જ જન્મો કરતા શ્રેષ્ઠ કહ્યું, બધી યોનિઓમાં સર્વોત્તમ યોનિ જો કોઈ હોય તો તે માનવ યોનિ છે તેમ કહ્યું। એટલે સુધી કે દેવ યોનિ જે છે સ્વર્ગમાં રહેનારા દેવો તેના કરતા પણ મૃત્યુ લોકમાં રહેનારા માનવો તેમની જે યોનિ છે તે ઉત્તમ છે એમ કહેવાય છે। હવે એવી યોનિ ઉપર આપણે આવ્યા છીએ કે જે જો ભારતની ભાષામાં વાત કરીએ તો દિલ્હી અથવા મુંબઈના સ્ટેશન સાથે, જંકશન સાથે સરખાવાય, મુંબઈના બોમ્બે સેન્ટ્રલ અથવા તો બોરીબંદર સ્ટેશન પર જઈએ એટલે ત્યાંથી કેટલીય ગાડીઓ આપણને મળે, મદ્રાસ સુધી જવું હોય, કન્યાકુમારી સુધી જવું હોય તો પણ ટ્રેન છે મુંબઈથી મળે છે, બોમ્બે સેન્ટ્રલ પર આવો તો દિલ્હી સુધી, કલકત્તા સુધી હાવડા એક્સપ્રેસ, અને આગળ વળી પાછા જાઓ તો હમણાં જમ્મુ કાવી એક્સપ્રેસ થયો છે નવો, એટલે મુંબઈથી જો તમે તે ટ્રેનમાં બેસો તો કાશ્મીરમાં થેઠ જમ્મુ સુધી ચાલ્યા જાઓ, ક્યાંય બદલવાનું નથી, દિલ્હી પણ બદલવાનું નથી, આસામ સુધી ચાલ્યા જાઓ, બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન એવું સ્ટેશન, અને ત્યાંથી તમે ગુજરાતના કોઈ નાના શહેરમાં કે મોટા શહેરમાં પાસે જવું હોય તો જાઓ, ભારત વર્ષમાં ગમે ત્યાં તમે જઈ શકો છો જંકશન સ્ટેશન, અને એવી રીતે દિલ્હી સ્ટેશન, ત્યાં જઈને જો તમે ઉભા રહો એટલા બધા પ્લેટફોર્મ છે કે પહેલા તો આપણને ખબર જ ન પડે કે કયા પ્લેટફોર્મ પર આપણે જવું, ટ્રેન નક્કી કરી હોય ને કોઈને પૂછીએ કે ઇન્ફોર્મેશન ઓફિસમાં પૂછીએ તો તે લોકો આપણને કે અમુક પ્લેટફોર્મ પર જજો, કેટલીક વાર તે પણ નથી કે અમને કંઈ ખબર નથી, આપણે પૂછવું પડે કે ગઈકાલે કયા પ્લેટફોર્મ પર આ ગાડી ઉપડેલી, તો કે ગયા ગઈકાલે તો આ પ્લેટફોર્મથી ઉપડેલી પણ હવે આજે ત્યાંથી જ ઉપડશે ચોક્કસ નથી, આટલી બધી અચોક્કસતા કેટલીક વાર પ્રવર્તે। પણ દિલ્હી જંકશન પરથી પણ બધી જ ગાડીઓ, બોમ્બે જવું હોય તો, મદ્રાસ જવું હોય તો, નાગપુર જવું હોય તો, કલકત્તા જવું હોય તો, આસામ જવું હોય તો, દિબ્રુગઢ જવું હોય તો, ઉત્તરમાં કાશ્મીર જવું હોય તો, ચંદીગઢ જવું હોય તો, બધે જ્યાં જ્યાં જવું હોય ત્યાં ટ્રેન સમય છે. હવે બેસનારની ઈચ્છા, બેસનારની અનુકૂળતા, બેસનારની રૂચિ એના પર આધાર રાખે છે કે કઈ ગાડીમાં બેસીને કઈ દિશામાં જશો. ડલાસમાં પણ એવું જ છે ને, અહીંયા ડલાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ત્યાં જનારો પછી કઈ રીતે ક્યાં બેસશે, કયા પ્લેનમાં, એના પર બધો આધાર છે કઈ દિશામાં જતો રહેશે. લંડન એરપોર્ટ ક્યાંથી જશે, ન્યુયોર્ક કઈ રીતે જશે. મનુષ્ય જીવન પણ તેવું જ એક મોટું જંકશન સ્ટેશન. અહીં આવીને આપણે બેઠા પ્લેટફોર્મ પર. આપણો જન્મ એક મહાન ઘટના છે. આપણે ઉત્સવ મનાવીએ છીએ, સારી વાત છે, મનાવવું જોઈએ, કારણ કે આ કંઈ સાધારણ ઘટના નથી. મનુષ્ય થવું એ ઘણી મોટી વાત છે, ઘણી મોટી વાત. નરસિંહ મહેતાએ કહ્યું છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરા પૂરી પામ્યા, અંતે ચોરાશી માહી રે. ભરતખંડ ભૂતળમાં જન્મી, ગોવિંદના ગુણ ગાયા રે, ધન ધન રે એના માતા પિતાને, સફળ કરી એણે કાયા. જન્મ, મનુષ્ય જન્મ ઘણો મહાન બનાવ્યો. લબ્ધ્વા કથંચિત નરજન્મ દુર્લભમ, તત્રાપિ પુષ્પમ શ્રુતિપાર દર્શનમ. આદ્ય શંકરાચાર્ય મહારાજ કહે છે કે ગમે તેવા સત્કર્મોના પરિણામે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું. મનુષ્ય શરીર પ્રાપ્ત થયું તો આપણે બેઠા છીએ, અહીંયા આ વાત કરી રહ્યા છીએ. કૂતરા બિલાડા આવી વાતો કરતા નથી. આપણે કોઈ દિવસ એવું સાંભળ્યું નથી કે કૂતરાઓએ કૂતરે કૂતરીને કોઈ છોકરો થયો તો પાર્ટી યોજી. હજુ સુધી કંઈ સાંભળ્યું નથી, જોયું પણ નથી. બીજા કોઈ પશુઓ પાર્ટી યોજતા હોય કે મોટલો રાખતા હોય કે અતિથિઓનો સત્કાર કરતા હોય કે સત્સંગની વાતો કરતા હોય, જીવનની વિચારણાઓ કરતા હોય, એવું ક્યાંય દેખાયું નથી. મનુષ્ય જ આ કરે છે. એટલે મનુષ્ય શરીરની આ એક વિશેષતા છે કે એની અંદર વિચાર કરવાની શક્તિ, વિચાર કરી શકે છે, અને વિચાર કર્યા પછી તે વિચારનો અમલ કરી શકે એવી સ્વતંત્રતા છે. અમુક અંશે સ્વતંત્રતા. પશુને ભૂખ લાગે તો પશુ કંઈ ખાઈ શકતું નથી, રસોઈ બનાવી શકતું નથી. એ અભિનય કરીને પોતાની ભૂખ લાગી છે તેવી અભિવ્યક્તિ કરે, પણ એનો બધો આધાર આપણા ઉપર. આપણે જમાડીએ તો જ જમે છે. જંગલમાં જઈને ઘાસ ખાવા લાગે અને કોઈ એને તગેડી કાઢે ખેતરમાંથી તો ભૂખ્યા થઈને એને બહાર નીકળી પણ જવું પડે. પણ આપણને ભૂખ લાગે છે તો આપણે ખાવાનું શોધી શકીએ છીએ, ખાવાનું મેળવી શકીએ છીએ, ખાવાનું બનાવી શકીએ છીએ, કોઈને કહી શકીએ છીએ કે મને ભૂખ લાગી છે, ભોજન આપો. પશુઓ તેવું કરી શકતા નથી, એમની શક્તિની લિમિટ્સ છે, મર્યાદાઓ છે. આપણી શક્તિ એમના કરતા થોડીક વિશાળ છે. આપણે બેસીને વિચાર કરી શકીએ છીએ, મનુષ્ય જીવન શાને માટે મળ્યું, મનુષ્ય જીવનનો મહિમા કેવો છે, આ મનુષ્ય જીવનમાં આવ્યા પછી આપણે શું કરવું જોઈએ અને અત્યારે શું કરી રહ્યા છીએ, જે કરવાનું છે તે કેમ નથી કરતા અને જે નથી કરવાનું તે જ કેમ કરીએ છીએ. હવે આપણે આપણા જીવનને કેવો વળાંક આપવો જોઈએ, હવે આપણા જીવનને આપણે કેવું બનાવવું જોઈએ, આપણા માતા પિતા કેવા હતા, પૂર્વજો કેવા હતા, આપણી પાસે તેમણે કેવી અપેક્ષાઓ રાખી હતી, આપણા ગુરુજનો કેવા હતા, એમણે કેવી અપેક્ષાઓ રાખી હતી, આપણે માનવ તરીકે કેવી રીતે વર્તવું જોઈએ, સમાજ આપણી પાસે શું અપેક્ષા રાખે છે, શાસ્ત્રો આપણી પાસે શું અપેક્ષા રાખે છે, આ બધા વિચારો માનવ કરી શકે છે, પશુઓ કરી શકતા નથી. માનવની અંદર આ વિચાર કરવાની શક્તિ છે. સૌથી પ્રથમ મનુષ્ય શરીરનો આ મહિમા, માનવ વિચારી શકે, ચિંતન કરનારું, મનન કરનારું પ્રાણી માનવ છે. અને સત્કર્મોના સુયોગે એને આ માનવ શરીર મળ્યું, એટલા માટે જ કહેવાય છે કે આ માનવ શરીર હાથમાં આવેલો એક હીરો, એક મોટું નાટક છે, એક એવી ચેકબુક છે જેનો બેંકમાં એકાઉન્ટ છે તેવા માણસે એવી ચેકબુક આપી છે જે ચેકબુકની અંદર એણે પોતાની સહી કરી નાખી, કોરા ચેકબુક. હવે આપણે જેટલા રૂપિયા લખવા હોય અને બેંકમાંથી લેવા હોય તેટલા લઈ શકીએ. ચેકબુકને બગાડી નાખ્યું હોય, ફાડી નાખ્યું હોય, તે પણ થઈ શકે. હીરો છે, હીરાને જો ઓળખીએ અને એનો લાભ લઈએ તો એમાંથી આપણે ધનવાન પણ બની શકીએ. અને હીરાને જો આપણે રગદોળી નાખીએ, માટીમાં નાખી દઈએ, પાણીમાં નાખી દઈએ, નદીમાં નાખી દઈએ, દરિયામાં નાખી દઈએ, જમીનમાં ખોદ્યા પછીથી દાટી દઈએ, તો તે હીરો કોઈ પ્રકારે આપણને લાભ પહોંચાડે, કામમાં આવે. જો આપણે આ મનુષ્ય શરીરને ઓળખીએ, એની શક્તિઓને ઓળખીએ અને ઓળખ્યા પછી તે રીતે કામ કરીએ, તો પછી આ જીવન જીવું તો કોઈ જીવન છે જ નહીં. પણ બધા માણસો આ શરીરના મહિમાને ઓળખતા નથી, કોઈક જ ઓળખે. કબીર સાહેબે કહ્યું કે જ્યારે તું જગતમાં આવ્યો ત્યારે તને જોઈને બીજા હસ્યા, બીજાએ આનંદ વ્યક્ત કર્યો, બીજાએ પાર્ટી યોજી, બીજાએ ખાવાનું સારું ખવડાવ્યું, પોતે ખાધું, તું તો રડતો હતો. તે સૌથી પ્રથમ જ્યારે તું આવ્યો ત્યારે તે આરંભ રુદનથી કર્યો, તે આરંભ હસવાથી કર્યો નથી. હસવાથી આરંભ કોઈક જ બાળકો કરે છે, સંસારમાં આવ્યા પછી સૌથી પ્રથમ તો રડે છે. પણ બીજા હસે છે કે આપણે ત્યાં પુત્રનો જન્મ થયો, આપણે ત્યાં પુત્રીનો જન્મ થયો, સંતાન થયું. હવે કબીર સાહેબ કહે છે કે જીવનમાં એવા કામ કરો કે જ્યારે જવાનું થાય, જવાનું તો થવાનું જ છે. આપણે જે મોર્ટલમાં બેઠા છીએ, આ મોર્ટલ તે મોર્ટલ છે, નાશવંત છે. મોર્ટલ, મોર્ટલ અંગ્રેજીમાં નાશવંત કહેવાય, પેરિશેબલ. એવી આ મોર્ટલ છે આપણી, એ પંચમહાભૂતની મોર્ટલ, 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 એમાં બેઠા છીએ આપણે. એમાં રહીને એવા કામ કરવા જોઈએ, કબીર સાહેબ કહે છે કે જ્યારે જવાનું થાય, થવાનું તો છે જ જવાનું, આપણે ઈચ્છીશું તોય જવાનું છે, ન ઈચ્છીએ તો પણ જવાનું છે. જે આવે છે તે જાય જ છે, રિટર્ન ટિકિટ લઈને આવે છે. અમે પણ રિટર્ન ટિકિટ લઈને જ આવ્યા, ભારતથી પણ રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. અને હમણાં જ્યારે અમે નીકળ્યા પાછા સાન ફ્રાન્સિસ્કોથી, તોય રિટર્ન ટિકિટ લઈને જ આવ્યા છીએ. અમારી પાસે લોસ એન્જેલિસ સુધીની રિટર્ન ટિકિટ છે. કામ સહેલું બની જાય છે, એ ચોક્કસ છે. રિટર્ન ટિકિટનો અર્થ એવો થાય કે આ જશે જ, પાછા જવાનું જ છે. એક બે દિવસ આઘા પાછા થાય રોડાનુમંદ પ્રમાણે, તે જુદી વાત, પણ જવાનું ચોક્કસ છે. પાછા લોસ એન્જેલિસ જવાનું છે, પાછા ભારત જવાનું છે, પાછા જ્યાંથી આવ્યા ત્યાં જવાનું. જીવ જ્યાંથી આવે છે ત્યાં પાછો ચાલી જવાનું, કારણ કે રિટર્ન ટિકિટ લઈને આવે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય. ગીતામાં કહે છે ભગવાન કૃષ્ણ અર્જુનને કે જનાર, જે જન્મે છે તેનું મરણ, જે જાય છે તેનું પાછું આવવું આ નક્કી છે. જાયું તે તો જરૂર જવાનું, ઓ ગરવાનો ઉદારું, દેવ ગંધર્વ રાક્ષસ માનવ સૌને મરણનો વારું. આ નક્કી છે. આ બાબા આદમના જમાનાથી, સંસાર જ્યારથી ઉત્પન્ન થયો ત્યારથી માંડીને આજ સુધી આ ક્રમ ચાલ્યા જ કરે છે. આપણે આને ભૂલી જઈએ છીએ કેટલીક વાર. આપણને એમ લાગે છે કે આપણે તો રહેવાનું જ છે, એટલે બધી તૈયારીઓ રહેવાની આપણે કરીએ છીએ. જવાની તૈયારી કરનારા કોઈક જ નીકળે છે, બધા રહેવાની જ તૈયારી કરે, અને છતાંય રહી શકતા નથી. અને તૈયારી કરી કરીને જે વસ્તુઓને ભેગી કરી હોય એમાંથી થોડુંક પણ સાથે લઈ શકતા. આ પ્લેનમાં બેસીને જવાના ત્યારે તો અમુક કિલો વજન તો લઈ જવામાં આવે છે, ભારતમાં છૂટા નહીં, આટલો કિલો તમે લઈ જઈ શકો. વધારાનું હોય તો ઉપરથી તમારે ફેર આપવું પડશે, પણ આમાં તો કશું જ લઈ જવાતું નથી. ઉલટા પહેરેલા કપડાય કાઢી લેવામાં આવે, પહેરેલા કપડાય કાઢી લેવામાં આવે, અને જે શરીરરૂપી કપડાને આપણે પહેર્યું હોય તે આપણું લઈ લેવામાં આવે. તે વખતે જે સાથે લઈ જવાની વસ્તુઓ છે દેખાતી નથી, કોઈ સિક્યોરિટી ઓફિસર એને જોઈ શકતો નથી. એવી જે વસ્તુઓ આપણા મનની સાથે, આત્માની સાથે ચાલે છે, તે લઈ જવાની તૈયારી તો કોઈ વિરલા જીવો જ કરે છે. વધારે ભાગના જીવો આવ્યા પછી મનુષ્ય શરીરના મહિમાને ભૂલી જાય. ખાવું, પીવું, આનંદ કરવું, લગ્ન કરવું, છોકરા થવા, એમને વળી પરણાવવા, આમ ફરવું, તેમ ફરવું, એશ આરામ કરવું, અનેક દિવસ વિદાય થઈ જવું. આટલો જ જીવનનો સાર કેટલાય માણસોના જીવનમાં દેખાય, એનાથી વિશેષ કંઈ નહીં. વિચાર નહીં કે મનુષ્ય શરીર શાને માટે હોય, એને માટે શું કરી શકાય? બીજાને માટે આપણે શું કરી શકીએ? આપણે માટે તો કરીએ છીએ, બધા જ માણસો કરે છે. આપણે માટે આપણે કમાઈએ છીએ, આપણે માટે આપણે સંપત્તિ પ્રોપર્ટી વસાવીએ છીએ, પણ બીજાને માટે આપણે કંઈ કરીએ છીએ? આપણા પરિવારને માટે કરીએ છીએ, પણ આપણા ગામને માટે કંઈ કરીએ છીએ? આપણે જે શહેરમાંથી આવીએ છીએ તેને માટે કંઈ આપણે કરીએ છીએ? કોઈ સખાવત કરીએ છીએ? આપણી જ્ઞાતિમાં કોઈ ગરીબો હોય તેમને હાથ પકડીને આપણે એમને ઠેકાણે પાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ? આપણા દેશને માટે કંઈ કરીએ છીએ? આપણી સંસ્કૃતિને માટે કંઈ કરીએ છીએ? પોતાનું પેટ તો બધા જ ભરે છે, કૂતરાઓ પણ ભરે છે, બિલાડાઓ પણ ભરે છે, પોતપોતાની રીતે ભરે છે, આપણે પણ કરીએ છીએ. એથી વિશેષ આપણે બીજાને માટે શું કરીએ? કબીર સાહેબ કહે છે કે સંસારમાં આવ્યા પછીથી આપણે એવા કર્મો કરવા જોઈએ, એવી રીતે જીવવું જોઈએ કે જ્યારે જવાનો વખત આવે, આવવાનો તો છે જ, આવ્યા ત્યારે આપણે રડતા રડતા આવ્યા હતા અને બીજાએ આનંદ વ્યક્ત કર્યો, હસ્યા. હવે જવાનું થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? તો કબીર સાહેબ કહે છે કે તમે હસતા હસતા જાઓ જતી વખતે અને બીજા રડતા હોય. આવ્યા ત્યારે તમે રડતા હતા, બીજા હસતા હતા, હવે જતી વખતે એવી તૈયારી કરી દો કે તમે હસતા હસતા જાઓ, ઓ વાહ, મને કાંઈ દુઃખ નથી જવાનું, મને કાંઈ જવાનો શોખ નથી, મને કોઈ જાતની મમતા નથી, મને કોઈ જાતનો રાગ નથી, કોઈ પ્રત્યે દ્વેષ પણ નથી, કશું જ નથી. હું તો શાંતિથી મારે ઘેર જઉં છું, જ્યાંથી આવ્યો તો ત્યાં જઉં છું. પછી એનો અફસોસ, સૂર્યનું કિરણ સૂર્યમાં પાછું જાય એને કાંઈ શોખ હોતો નથી. નદી સરિતા હોય તે સાગરમાં જઈને સમાય એને કાંઈ શોખ હોતો નથી. પ્રવાસે નીકળેલો પ્રવાસી વળી પાછો પોતાના વતનમાં જાય રહેવા માટે એને કાંઈ શોખ થતો નથી. તો પછી આપણે પણ આ પ્રવાસે નીકળેલા જીવનના વળી પાછા આપણા પરમધામમાં જઈએ, આપણા મૂળ સ્થાનમાં જઈએ, તો આપણને શા માટે શોખ થાય? આપણે તેવી તૈયારી કરી લીધી કે આનંદપૂર્વક જઈએ. બીજાને પણ કહીએ છીએ રડતા શોખ ન કરતા, અમારી પાછળ કોઈ પણ પ્રકારનો શોખ ન કરતા ભજન કરજો, પ્રભુનું સ્મરણ કરજો, જીવનનો સદુપયોગ કરજો, સંપીને રહેજો, આમ ભલામણ કરીને જઈએ. અને જતી વખતે આપણે શાંતિથી જઈએ, સ્મિત કરતા જઈએ કે મને જે જીવન મળ્યું હતું એનો જેટલો પણ બની શકે તેટલો સદુપયોગ મેં કર્યો, મારી સમજ પ્રમાણે સદુપયોગ કર્યો, દુરુપયોગ કર્યો નથી. આવા આત્મસંતોષ સાથે મેં મારી ફરજને સારી રીતે મારા કર્તવ્યને બજાવ્યું છે, આવા આત્મસંતોષ સાથે જો જઈ શકીએ તો આપણે જીવતા બધા માણસો જઈ શકતા, બધા માણસો સારી રીતે જીવી શકતા નથી અને બધા માણસો સારી રીતે મરી શકતા નથી. કેટલીય ચિંતાઓ, કેટલીય ઉપાધિઓ, નાડીઓ ખેંચાતી હોય, માથું ભમતું હોય, વાસનાઓ ક્યાંની ક્યાંય રહી ગઈ હોય, પેલો આવ્યો કે ના આવ્યો, ક્યાં છે, શું છે, આટલું કહેજો, આમ કરજો, આમ કરીને શરીર એને છૂટી જાય, વાસના રહી જાય છે. શાંતિપૂર્વક જનારા કોઈક જ વિરલાઓ નીકળે. તો કબીર સાહેબ કહે છે કે જ્યારે જવાનું આવે ત્યારે એવી તમે જીવનમાં તૈયારી કરો કે આનંદથી, પ્રસન્નતાથી, શાંતિથી જાઓ અને બીજા જે માણસો હોય તમને જોતા હોય જતા જતી વખતે તેની આંખમાં આંસુ આવતા હોય. કરે રે, એક સારો માણસ કયો, હજુ થોડું વધારે રહ્યો હોય તો બીજાને કેટલો ફાયદો થાય, બીજાને ઘણો લાભ પહોંચ્યો, આ બીજાને ઉપયોગી થતો, એનું દર્શન ઉપયોગી હતું, એનું વચન ઉપયોગી હતું, એનું વર્તન ઉપયોગી હતું, આ ચાલ્યો ગયો, સમાજને ભારે મોટી ખોટ પડી ભાઈ. હવે આવો માણસ કોણ જાણે બીજો મળશે કે નહીં મળે, આમ લોકોને થાય અને એને લીધે એમની આંખમાં આંસુ આવે. એ તો ઘણા માણસોનું તમે જુઓ છો, જાય છે તો પછી માણસોને લાગે હાશ, સમાચાર સાંભળે ગયો તો કે હાશ, થોડો વહેલો ગયો તો વાંધો નહોતો. કારણ કે કર્મો એવા કરતો હોય છે ને જીવનમાં, ચૌદશિયા ટાઈપના સારા કર્મો કરતો નથી, બધા એને રંજાડતો જ હોય તો બધા જેમ વિચતા હોય આ જાય તો સારવાના રહેવાથી તો કઈ ફાયદો છે. એટલે માટે રડે, કેટલાક તો બાધાઓ રાખી આવે, બળિયા બાપા, હનુમાન દાદા, આને તમે વહેલા જો લઈ લો તો હું આટલું તમને ચડાવું. બાધા રાખવાથી કાંઈ કોઈ મળતું નથી, એ તો સમય આવે ત્યારે જ મળે છે. પણ માણસો કંટાળી ગયા હોય છે કેટલાક માણસોથી કે આ જાય તો સારું, આના રહેવાથી નથી, ઘરમાં ફાયદો નથી. ઘરવાળા પણ ઘણી વાર કે, ઘરવાળા પણ કંટાળે ને કે આના કરતા તો તમે જાઓ તો સારું. ઘરમાંય ઘણી વાર બોલચાલ જયારે બહુ થાય ત્યારે ઘણી વાર ઘરવાળા કે ભાઈ આના કરતા તમે જતા રહો તો એટલે શું મરી જાઓ, તો કે આ એનો અર્થ એવો જ થાય. તો પેલો કે એના કરતા તું મારા પહેલા જાય તો સારું, તારા રહેવાથી શું ફાયદો છે. અને એવું જીવન પાછા એ જીવતા હોય એમાં કોઈ આનંદ લાગતો જ નહોતો જીવનની અંદર. તો કેટલાક માણસો જાય છે તો માણસો રાહતનો અનુભવ કરે છે, હા સારું થયું, હવે ગામ સુખી થશે, હવે જ્ઞાતિ સુખી થશે, હવે દેશ સુખી થશે, હવે સમાજ સુખી થશે. અને કેટલાક લોકો જાય તો માણસો દુઃખી થાય, અરે રે ગયો, હજુ 15-20 વર્ષ રહ્યો હોત ને તો બહુ લાભ પહોંચી જતો, આ માણસ હજુ વધારે રહ્યો હોત તો દેશને બહુ લાભ પહોંચે, સમાજને બહુ લાભ પહોંચે. આવું થાય છે આપણને, જાણે એનું મરણ આપણું મરણ ન હોય એવું આપણને લાગે છે. એટલે જ કબીર સાહેબ કહે છે કે એવી રીતે જીવો કે જવાનો જયારે સમય આવે ત્યારે તમે શાંતિથી જાઓ, બીજા શોક વ્યક્ત કરે આવ્યા ત્યારે તો રડતા રડતા આવ્યા, રડતા રડતા દરેક જીવ આવ્યા પછી મનુષ્ય જીવનનો મહિમા સમજીએ અને સમજ્યા પછી તે પ્રમાણે ચાલીએ તો જ શાંતિથી હસતા હસતા જવાય ને, નહીં તો કઈ હસતા હસતા જવાયું છે? બહુ જોયું, શાંતિથી જવાનું કામ બહુ અઘરું. અત્યારે આપણને ખબર પડી જાય કે જવાનું છે તો જ આપણી શાંતિ જતી રહે. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે યોગેશ્વરજી ગમે તેમ થાય પણ મારે મરવાનું ક્યારે છે કહો. તો ભાઈ કઈ સાર નથી, જાણવાથી કઈ સાર નથી. તો કે ના, મારે જાણવું જ છે, ઘણા વર્ષથી મારે ઓળખાણ અને ઘણા વર્ષથી અમારે પરસ્પર પ્રીતિ, એ ઘણી શ્રદ્ધા રાખે. તો કે ભાઈ આમાં મજા નથી. તો કે ના, મારે જાણવું છે, હું જાણું તો જરા તૈયારી કરી લઉં, તમે કોઈ 2-4 દાણે કહીશું. પાછા આવ્યા, મને કે કોને, મારે જાણવું છે. મેં એને કાગળમાં લખી નાખ્યું, મૂકી તો કાગળ એને ઉઘાડ્યું અને વાંચ્યું, ત્યાં જ કે પાણી છે. તો જે ભાઈ મારી પાસે એક બેઠા હતા, બીજા મેં કોઈ જરા પાણી આપ્યો, હું જાણતો હતો કે આવું થવાનું, રિએક્શન, પાણી આપ્યું. તો કે કઈ ગળ્યું છે, પેડો રાખેલો તે કાપ્યો. તો કે સુવાનું છે, પરસ્યો પરસ્યો શરીર થઈ ગયું. કે ત્યાં ઓછી કુલ આવ્યા લાંબા થઈ ગયા ત્યાં, તો કે પંખો કરો, પંખો કરવો. અડધા પોણા કલાકે બેઠા થયા, અડધા પોણા કલાક, અને બોલ્યા ગુરુવાર ગુરુવાર, આટલો ગુરુવાર. કારણ કે મેં લખેલું કાગળમાં કે આવતા ગુરુવારે તમારું મરણ છે, એટલે અઠવાડિયું જ વચ્ચે, એટલે કે ગુરુવાર બસ ગુરુવાર. તું આ ભાઈ છે તો ગુરુવાર છે. ગયા પછી જેમ તેમ કરીને ઘેર. તો એની પત્નીએ તે દિવસે, નાનો છોકરો હતો ને એનો જન્મ દિવસ હતો, એટલે શીરો પૂરી ને પાત્રાને બધું બનાવી રાખ્યું. આ કેવું, યોગેશ્વરજીના દર્શન કરી લાવું પછી કયા હાથે. મેં કહ્યું તો પત્ની તો રાજીને બેઠેલી, કે ચાલો જમવાઓ તો ક્યારની રાજો. તો કે ગુરુવાર ગુરુવાર, મારે આજે ખાવું નથી, મારે આજે સૂઈ જ જવું છે. અરે ખાવ, છોકરાનો જન્મદિવસ છે, ગુરુવાર શું? તો કે મારે ગુરુવાર સુધી જ રહેવાનું છે. તો પત્ની કહે, એવું તો કેટલું બધું ખોટું પડતું હોય, ત્યાં ગુરુવારે જ રહેવાનું એવું લખી આપ્યું છે? તો કે ના, યોગેશ્વરજીએ કહ્યું એટલે મને તેમનામાં વિશ્વાસ છે. તો કે હવે જવાનું હશે તો એ શું? તો કે તું એટલી ઉતાવળી થઈ ગઈ છું કે હું ગુરુવારે જઉં તો તને વાંધો ના આવે. કે ઉતાવળી નથી થઈ, પણ ખરેખર જવાનું જશે તો કોઈ રોકી શકે એવું છે? બીજા ખાતાઓમાં તો કઈ આપણે લાંચ રૂશ્વત આપીએ, 5-50 પૈસા તો આપણું કામ થઈ જાય. બોલો, હવે અમારે વિઝા એક્સટેન્ડ કરાવવાની વાત કરીએ છીએ કે ભાઈ એક્સટેન્ડ કરાવવો પડે તો કરો. તો કંઈક જઈએ ઓફિસમાં તો કાંઈક મહિનાનો 15 દાડોનો એક્સટેન્ડ થઈ જાય. પણ આ વિઝા આપણો એક્સટેન્ડ થયો છે, જે નક્કી કરીને આપણે આવ્યા કે 25 વર્ષ 50 વર્ષ 100 વર્ષ જેટલા રહેવાનું શું રહેવાનું, એમાં કાંઈ એક્સટેન્ડ થાય એવી કોઈ ઓફિસ તમને લાગે છે? કોઈ ઠેકાણે છે અમેરિકા, ઇંગ્લેન્ડમાં, ભારતમાં ક્યાંય હોય કોઈ ખાતું, કોઈ ઓફિસર કે જે તમને વિઝા એક્સટેન્ડ કરાવી દે? કેટલો છે એ ખબર નથી, અને નથી ખબર એ સારું છે. આપણને એમ થાય કે હજુ તો જીવવાના છીએ ને, હજુ તો જીવવાના છીએ ને, હમણાં કઈ થોડા જવાના છીએ, અને ક્યારે જઈએ તે ખબર જ ન પડે. આશામાં નાશામાં જીવે તો એને ખાધું નહીં. પત્નીએ બહુ કહ્યું કે ખાવ નહીં. તો કે ના, મારે ખાવાનો મૂડ નથી, તું ખાઈ લે. અને ગુરુવારે તો ખરેખર જયારે ગુરુવાર આવ્યો ત્યારે મરણ થયું એમનું, પણ ગુરુવાર પહેલા પથારીમાં જ 5 દાડા રહેવું પડ્યું, એટલા બધા પગ ઢીલા થઈ ગયા. મારે જોવા જેવું પડ્યું. તો કહું કેમ? તો કે મારા આવા ત્યાં બધા મરી ગયા, આવે મારે જવાનું ખરેખર ગુરુવારે, કઈ એક્સટેન્ડ કરો કંઈક આવું થાય એવું નથી. આ ખાતામાં એવું કેમ? લાચ રૂશ્વત બીજા ખાતામાં ચાલે, આમાં લાચ રૂશ્વત ચાલતી નહીં. કોને આપવી લાચ એ ખબર નથી. નહીં તો કરોડ રૂપિયા માણસ આપી આવે, લાખ આપી આવે, એટલે ભાઈ એકવાર લાખ પણ મને 15 વાર વધારે જીવવા દે, પણ આમાં ચાલતું નથી. આ ખાતું એવું છે જેમાં ખાતું ખાવાનું નથી, એવું આ ખાતું છે, કાળનું ખાતું. તમે તો જુઓ, જાણવામાં મજા છે. જાણ્યા પછી તમે અજમ નહીં કરી શકો, પચાવી નહીં શકો. જાણ્યા પછી પગ તમારા ઢીલાથી જવાના. આજે ખબર પડી જાય કે ઘેર પહોંચવાના નથી, રસ્તામાં દબડકો વળી જવાનો, તો બોલો રસ્તામાં જ જતા પહેલા જ પગ ઢીલાથી જવાના. દેવાના મરણને જાણ્યા પછી તેને પચાવવું જ્ઞાનને, એ બહુ જ અઘરી વસ્તુ છે. એટલે આપણને ખબર નથી, સાધારણ માણસોને ખબર નથી. યોગીઓ જાણી શકે છે, ભક્તો જાણી શકે છે, અને જાણ્યા પછી સ્વસ્થ રહી શકે, જાણ્યા પછી શાંત કરી શકે. કોઈ જાતનો એમને તો અંતરાય આવતો જ નથી, એમનું મન શાંત જ રહે છે, સ્વસ્થ જ રહે છે. પણ આપણે એટલું તો જાણીએ છીએ કે એક દિવસ જવાનું છે. કબીર સાહેબે લખ્યું, એક દિન જાનારે ભાઈ, એક દિન જાનારે ભાઈ, આખિર મિટ્ટી સે મિલ જાના, એક દિન જાના રે ભાઈ, એક દિન જાના રે ભાઈ, ક્યાં ગુમાન કરવા બે, મિટ્ટી સે મિલ જાના, મિટ્ટી ખોલ કર મેલ બનાયા, ગમાર કહે ઘર મેરા, ગમાર કહે ઘર મેરા, આયગા લે ગયા જીવડા ભાઈ, ઘર તેરા નહીં મેરા રે, ક્યા ગુમાન કરવા બે, મિટ્ટી સે મિલ જાના, મિટ્ટી ખાના મિટ્ટી પીના, મિટ્ટી કરના ભો, મિટ્ટી સે મિટ્ટી મિલ ગઈ તો ઉપર ચલે સબ લોગ રે, ક્યા ગુમાન કરવા બે, મિટ્ટી સે મિલ જા, મિટ્ટી સે મિલ જા ના. હાડ જલે જૈસે લકડી કી મોલી, બાલ જલે જૈસે ઘાસ, સોની સરખી કાયા જલે ભાઈ, કોઈ ન આવે પાસ, ગુમાન કરવા બે, મિટ્ટી સે મિલ જાના, ક્યા ગુમાન કરવા બે. કહત કબીરા સુનો ભાઈ સાધુ, કહત કબીરા સુનો ભાઈ સાધુ, મિટ્ટી હે સબ માયા, ભજન કરો કછુ ધ્યાન ધરો ભાઈ, ભજન કરો કછુ ધ્યાન ધરો ભાઈ, પવિત્ર હોગી કાયા રે, ક્યા ગુમાન કરવા બે, મિટ્ટી સે મિલ જા. કબીર સાહેબ આ રીતે જો ચાલો, સંસારની અસારતાને સમજો, મનમાં યાદ રાખો કે એક દિવસ જવાનું છે, અને જવાનું છે તો તૈયારી કરો. કેવી તૈયારી, કેવી તૈયારી કરવી જોઈએ કે જેથી જતી વખતે માણસ હસતા હસતા જાય અને જતા પહેલા હસતા હસતા જીવી શકે. બે જાતની તૈયારી. કબીર સાહેબ કહે છે, ભજન કરો કછું ધ્યાન કરો ભાઈ, પવિત્ર હોગી કાયા. આખર મિટ્ટીમાં મળી જવાનું છે, આખર મિટ્ટી સે મિલ જાના, એટલે અનિત્ય છે આખું જગત. અનિત્યતાનો યાદ કરો, એમાં આશક્તિ ન રાખો, ભજન કરો પ્રભુનું, ધ્યાન દો. આનાથી તમે આનંદપૂર્વક જઈ શકશો, આનાથી શાંતિપૂર્વક જઈ શકશો. જવાનો સમય આવશે ત્યારે કબીર સાહેબ કહે છે કે વસવસો નહીં રહે, બાકી વસવસો રહેવાનું, દુઃખ રહેવાનું, અને જવું પડવાનું તે નક્કી. જીવનના બહુમૂલ્ય દિવસો આપણા એમનેમ પસાર થઈ જવાના. આપણો હાથમાં જે એરો આવ્યો છે તેનો આપણે સદુપયોગ નહીં કરી શકીએ, કારણ કે ખબર જ ન હોય ઘણીવાર કે આ હીરો છે. એક માણસને દુકાનમાં હીરો પડેલો, પણ એને ખબર જ નહીં. એટલે કોલસામાંથી એને બહાર કાઢ્યો, કોલસાના ઢગલામાંથી, અને નાખી દીધો રસ્તા પર કે આ કાચનો ટુકડો ક્યાંથી આવ્યો. બીજો માણસ રસ્તા પરથી જતો તો એને જોયું કાચના ટુકડાને, એણે પોતાના જે બૂટ પહેરેલા ને એ બૂટની એવી જોરથી લાત મારી કે હીરો ઉડીને પાછો બીજે હામે ફૂટપાથ કરી અથવા કે આ કાચ રસ્તામાં કોણ આવી રીતે નાખે છે એમ કરીને ચાલી નીકળ્યો. હવે એ હીરો ઝાડુ કાઢનારો આવ્યો જ્યારે, ત્યારે ઝાડુ કાઢનાર એને ટોપલા નાખ્યો, બધા કચરાપટ્ટી ભેગો લઈ ગયો અને ત્યાં જઈને એને દૂર ક્યાંક જ્યાં રોજે કચરો નાખતો ત્યાં નાખી દીધો. હવે એમ કરતા કરતા એ કચરાપટ્ટી એને શોધનારા પાછા મજૂરો એક દિવસ ત્યાં પહોંચ્યા કે કંઈક હાથમાં આવ્યું છે, કંઈ સારી વસ્તુ હોય તો લઈ જઈએ કંઈક વળી. કચરાપટ્ટીમાં કેટલાક સારી વસ્તુ હોય નાખી દેતા હોય, ચંપલ હજુ ચાલે એમાં એક જ પટ્ટી તૂટ્યું તો નાખી દે, આ લોકો લઈ જાય પછી સીવડાવીને ચાલે, ઘણી વસ્તુ એવી હોય. એટલે એ તપાસ કરવા ગયો તો એને કાચનો ટુકડો લાગે ને, તો ચાલો ને કાચનો ટુકડો, છોકરું મારું નાનું છોકરું રમશે, છે ચળકતો કાચ, મારું છોકરું રમશે એમ કરીને લાવ્યો પાછો. ત્યાં એક ઝવેરી એને મળવા માટે આવ્યો, કારણ કે એને ઘરેણા કરવા માટે આપેલા. તો કે ભાઈ તારા ઘરેણા થઈ ગયા છે ને તું લેવા કેમ આવતો નથી? તો કે પૈસા નથી મારી પાસે. તો કે પૈસા તો પછી અપાશે, વ્યાજ ચડશે, શું નુકસાન છે, તું આવી જાને લેવા માટે. ત્યાં એ છોકરો હતો તે પેલો કાચ રમતો હતો, ઝવેરીએ જોયું, જોતા વેચે જ ખબર પડી ખલાસ, એને કંઈ હાથમાં જ દેવાનું રહ્યું નહીં. જોયો હો આને ત્યાં ક્યાંથી આવીને પડ્યો. પૂછ્યું કે ભાઈ તું તારી પાસે આ ક્યાંથી? તો હવે કાચનો ટુકડો અમારા જેવાને તો મળે ને ગમે ત્યાંથી. તો કે જીવો આ કાચનો ટુકડો મને આપી દેશો, હું તમને 100 રૂપિયા આપી દઉં. કે તમારે આ કાચના ટુકડાથી શું કામ? અમારા છોકરા ગમે રાજી થાય. તો કે હું એને જરા ઘરેણામાં મૂકું ને તો ચળક તો દેખાય, ઘરેણું સારું લાગે, આપી દઉં. પેલાને ખબર નહીં કે આ હીરો છે, એટલે 100 રૂપિયા લઈને કાચનો ટુકડો આપી દીધો. અને એ પછીથી દુકાને લઈ ગયો ઝવેરી અને હીરાના ટુકડા કરી પહેલો પાડ્યા અને 100,00,000 રૂપિયા એને પેદા કર્યા. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળી, તદપી અર્થ ના સરે, જેમ બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. વસ્તુ ઉત્તમ છે પણ અધિકાર નથી, જ્ઞાન નથી. એમાં હીરો આપણને મળ્યો છે પણ આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છીએ વિચાર કરો. સવારથી ઉઠીને રાત સુધી ઊંઘીએ ત્યાં સુધી આપણે આનો ઉપયોગ કેવી રીતે કરીએ? ભજન કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, કોઈ શાસ્ત્ર ગ્રંથને વાંચીએ છીએ, કે પછી કમાવું કમાવું કમાવું, ખાવું પીવું ફરવું, વાતો કરી ગપ્પા મારવા, આટલું છે જીવનનું, આટલું જ લક્ષ્ય. જીવનમાં કંઈ બીજું કરવાનું કે નહીં? આ તો હીરો છે આપણી પાસે આવેલો, ઝવેરીઓ જાણે કાં તો આપણે હીરો આનો ઉપયોગ કરો, તે સિવાય ખબર ના પડે. તો સત્સંગનું પરિણામ જ આ છે કે સત્સંગ દ્વારા આપણને સમજાય છે કે આ એક એવો હીરો છે જેનો ઉપયોગ કરીએ તો સત્યરૂપી પરમાત્માની પાસે પહોંચાય, એને ઓળખાય, એની કૃપા મળે, જીવન ધન્ય બને. આમાંથી તો આપણે કરોડો અબજોપતિ બની જઈએ એવો આ તો એક હીરો છે. બધી જ ચિંતાઓ દૂર થઈ જાય, બધી જ મુસીબતો વિષાદોમાંથી મુક્ત થઈ જઈએ. બોલો, આવો આ હીરો છે? કોઈક જ જાણે, મા સર્વેશ્વરી જેવા કોઈક જ જાણે. તમારી સામે જ બેઠા છે. ભક્ત સમાજના એક છે એમ કહ્યું હમણાં, સંસારનો જે ભક્ત સમાજ છે ને, ફેડરેશન ઓફ ડિવોટીઝ, એમાંના એક થયા. ફેડરેશન ઓફ ડિવોટીઝ ઓફ ધી વર્લ્ડ, એ ભક્ત સમાજ એ ખરો પાછો. એમને ખબર પડી ગઈ કે આ હીરો છે. જીવન તો એમને ચાલ્યું જાય છે. બીએ બીએડ ભણતર કાંઈ ઓછું નથી. અને બીએમાં સુવર્ણચંદ્રક મળ્યો, ફર્સ્ટ આવવા બદલ કોલેજમાં, ગુજરાતી ભાષામાં પ્રથમ આવવા બદલ બીએમાં ઉમાશંકર જોશી પારિતોષિક મળ્યું એમને કોલેજમાં. બોલો, પૂર્વના સંસ્કારો. કહ્યું મનુષ્ય શરીર વારંવાર નહીં મળે, સંસારમાં નાખવું, જેમ તેમ જીવવું, એના કરતા ચાલો પ્રભુને પંથે જઈએ. મીરાબાઈને આવો જ વિચાર આવ્યો હતો, મીરાને આવો જ વિચાર આવ્યો. મેરે તો ગિરધર ગોપાલ દુસરો ને કોઈ, દુસરાને કોઈ સાધો સકલ લોક જોઈએ. મેરે તો ગિરધર ગોપાલ દુસરો ને કોઈ. ગુરુ કામ છે ભાઈ, ઘરડાઓ નથી જઈ શકતા. ઘરડાઓને કે જરા જપ કરજો ને. તો કે મહારાજ, મારા વતી તમે કરી લીધો. અને જો આપણે બહુ કહીએ અને જપ કરવા ભૂલે ચૂકે બેસાડીએ તો એ બીજે દાડે આવે, કે નહીં કરું તો નહીં ચાલે, કેમ શું વાંધો આવ્યો ભાઈ તમને? તો કે આ કરું ત્યારે કેટલાય વિચારો બધા આવે છે, શેના આવે? તો કઈ ખાવાના આવે, કઈ ઝઘડો કોઈ વાર પહેલા થયેલો તે બધું યાદ આવે, મન લાગતું નથી, બહુ અઘરું. સંસારના વિષયોનો રસ મનમાં પડેલો એ ભગવાનમાં ક્યાંથી લાગે? બહુ ઝઘડું. પછી આપણે કેવું પડે, કોઈ લગાડો, એ તો એમ કરતા કરતા પાટે ચડશે ગાડું. આપણે થાકવાનું હારવાનું નહીં, એ તો કર્યા જ કરવાનું સારું કામ. કદાચ વ્યાજ નહીં મળે પણ મૂડી તો સલામત રહેશે ને ભગવાનના નામની, તે લો જ. આમ આપણે હિંમત આપવી પડે. તો હજુ તો 40 વર્ષ પૂરા માં સર્વેશ્વરીને થયા પણ નથી, બોલો. અને છેલ્લા 11 વર્ષથી 12 વર્ષથી સુરતમાં અમારા પ્રવચનો દર વર્ષે થાય, એક એક મહિનો સાંભળે, હજારો માણસો ત્યાં તો સાંભળે, એ પણ સાંભળે. પણ કોઈ જીવના સંસ્કાર એવા હોય એ જાગી જાય ત્યાં, અને એમ થઈ જાય કે પ્રભુનો જ માર્ગ ગ્રહણ કરો. કોઈ દુઃખ પણ નથી, ઘરમાં તો સુખી જ છે. હમણાં અમે એમના ગામમાં દર વર્ષે પ્રવચનો કરવા જઈએ છીએ, ઈશ્વરભાઈ ગોઠવે છે, તો એમના ઘરની જ મોટર અમને સુરતથી લઈ જાય છે. એમને ગામ, એમને ઘેર મોટર, એ લઈ જાય, સુખી છે, વાડી ગાડી બધું છે. પણ મનમાં ભાવના, બડે ભાગમાં સતન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈ નજે પરલોક સવારા. ઉત્તમ ભાગ્યથી મનુષ્ય શરીર મળ્યું, સાધનોનું ધામ મોક્ષનું બારણું, અને પ્રાપ્ત કરીને જે સંસારના વિષયોમાં લપટાઈ જાય, પ્રભુને પંથે ન જાય. સો પરત્ર દુઃખ પાવહી શિરદુનિધિની પછી થાય, કાલય કર્મય ઈશ્વરહી મિથ્યા દોષ લગાઈ. આખરે દુઃખી થશે, ખાલી હાથે ચાલ્યો જશે, હાથમાં આવેલા હીરાને ખોઈ નાખશે, એમણે નક્કી કરી નાખે. ભજન કરો, બોલો. અને સુરતમાં જ પૂજ્ય મોટાનું મૌન મંદિર બંધ થઈ જવાનું, ત્યાં તો કઈ માણસનું મળું ના દેખાય, પડદા બારી બારણા બધું બધું. વેકેશન પડે મે મહિનાની કે દિવાળીની, ત્યારે અઠવાડિયું 15 દાડા દર વર્ષે એમાં બેસે, અઠવાડિયે 15 દાડે બારણું પણ ઉઘડીને તમે માણસને શું સૂર્યના કિરણને પણ ત્યારે જોઈ શકો, અંદર તમે તો અંધારું જોયું, બાથરૂમ સંડાસ બધું અંદર. આવી ટેવ પાડી અને સ્કૂલમાં જાય, પ્રિન્સિપલ તરીકે સર્વિસ, સાધના વિદ્યા ભવન વરાછા રોડ સુરત, પહેલા શિક્ષિકા તરીકે સર્વિસ થઈ, પછી એમાંથી પ્રિન્સિપલ થઈ ગયા. મોટી જવાબદારી, 2800 છોકરા, 84 સ્ટાફ, પ્રિન્સિપલ. પણ પ્રિન્સિપલની ઓરડી અલગ જ, એમને રૂમ મળે એમાં ટેબલ પર મારો ફોટો. શિક્ષકોને શિક્ષિકાઓ આવે એમાંના કેટલાક આવીને પહેલા પગે લાગે, ફોટાને પછી જાય, પોતાને પગે લાગીને જાય સામે ફોટો, કે મને કાંઈ પણ મુસીબત આવે તાર પોતાને હું પ્રાર્થના કરીને પૂછી લઉં કે મારે શું કરવું, કેવી રીતે ચાલવું. અને ઘરમાં પણ મોટો ફોટો, જબરજસ્ત દેવસેવામાં મારો જ એકલો ફોટો રાખેલો, પ્રભુ સ્વરૂપ માને પૂર્વના સંસ્કાર. અને રાત્રે બેસીને ત્યાં જમ પ્રખંડ, એકાદ કલાક માંડ સુએ, જમવું હોય તો કોઈ વાર જમે, ન જમવું હોય તો કાંઈ નહીં, એકલા રહે કોઈ વાર, ન પણ જમવાનું બને, ઈચ્છા ન થાય ચાલ્યા જાય, દૂધ પી પાણી પી. નિયમ એવો કે ઘેરથી નીકળે તો સ્કૂલમાંથી ઘેર આવે ત્યાં સુધી પાણી પણ બહારનું પીવાનું નહીં, ખાવાની તો વાત જ શું, એવો નિયમ કરો. આવી રીતે 10-10 વર્ષ સુધી આખરું તપ, એક બાજુ સર્વિસ ચાલે, એક બાજુ પ્રભુની સર્વિસ, આખરું તપ. 3-3 મહિના સુધી એકલું પાસેર દૂધ પીને તપ કર્યું, જપ કર્યા. 7-9 દિવસ સુધી એકલું પાણી પીને જપ કર્યા. વર્ષો વહી ગયા, એમ થયું કે કોઈ ગુરુ મળે તો જીવન ગમ્ય બને, પ્રભુને માર્ગે ઝડપથી આગળ જવાય. અને એમ કરતા કરતા જીવનનો વળાંક એવો આવી ગયો, અનેક જાતના અનુભવો થતા ગયા, હિંમત આવતી ગઈ, શાંતિ આવતી ગઈ, નિર્ભયતા આવતી ગઈ, નિશ્ચિંતતા આવતી ગઈ, વિશ્વાસ વધતો ગયો કે આપણે એકલા જીવી શકીશું, કાંઈ વાતો નથી, હિંમત આવી ગઈ. અને એમ કરતા કરતા એવો પ્રવાહ આવી પલટાઈ ગયો, 2 વર્ષ થઈ ગયા, પ્રિન્સિપાલ તરીકેનું રાજીનામું મૂકી દીધું, લાસ. હવે તો પ્રભુને માર્ગે જ પૂરા જવું, હવે પ્રભુની જ નોકરી કોણ કરી શકે? આપણને કોઈ ક્યાં બોટલ મૂકી દો, ચાલો ભજન કરો, હા તો કે મૂર્ખો બનાવો જ મને, એ બોટલ મૂકું રોટલા ઉખું, માંડમાંડ તો લીધી છે, અને જેને મારી સાથે છે એને ખવડાવીશ શું? લો, તરત આપણને ચિંતા થાય છે, મૂકવું એ કઈ રમત વાત છે? જેને ચિંતા ન થતી હોય ખાવા પીવાની કશી જ, ભગવાનમાં પૂર્ણ ભરોસો હોય, એક ભરોસો, એક આશ, એક લગન વિશ્વાસ પ્રભુમાં, તે મૂકી શકે. બીજા કંઈ મૂકી ના શકે. બહુ જગરૂ કે મારે અમારે બદલે તમે મૂકવાનું, વળી અમને મૂકવાનું કહો, તમારું મૂકેલું અમે લઈએ. મૂકવાનું કેવું મૂકી શકે? ગળેલા છઠ્ઠા ભાગમાં લાશ. આજકાલ કરતા 2 વર્ષ થઈ ગયા એ વાત. ગુજરાતમાં એમનું બહુ માન છે, બહુ માન. જ્યાં જ્યાં પ્રવચનોમાં અમારી સાથે રહે છે 2 વર્ષથી, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, મોરબી, ભાવનગર, બધે સ્થળે પ્રવચનો, મારા પ્રવચનો તો આખા ભારતમાં થાય, પંજાબ, હરિયાણા, દિલ્હી, માં બધે આવે છે. લોકો એમને માં આવે કહે છે. આપણે ત્યાં એવો રિવાજ છે કે માણસ જ્યારે સંસાર છોડી દે તો એનું નામ પણ બદલાઈ જાય. આત્માનંદ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી શ્રદ્ધાનંદ, આ બધા પહેલેથી કઈ સ્વામી શ્રદ્ધાનંદ કહેવાતા, જન્મ્યા હતા, પણ ત્યાગ કર્યો ને ભાઈ, સંન્યાસ, એટલે નામ બદલી જાય છે, એફિલિએશન બદલાઈ જાય. પછી એ કહે છે બધાને કે અમે કે તમારા સગા નહીં, અમે તો ભગવાનના સગા, એ તો ત્યાગ કર્યો. તો એવી રીતે સ્ત્રીઓ તો બહુ જ વિરલ ત્યાગ કરે સંસારમાં. મેરા જેવી કોઈક સ્ત્રીઓ હોય છે, એમણે ત્યાગ કર્યો એટલે એમનું નામ પણ બદલાઈ ગયું, માં સર્વેશ્વર. આજે લોકો એ રીતે એમને ઓળખે, હજારો લોકો એમની આરતી ઉતારે છે ગુજરાતમાં, હજારો લોકો એમના ફોટાઓ રાખે છે દેવસેવા, કે અમને પ્રેરણા મળે, અમને પ્રેરણા મળે કે આ ઘોર કલિકાળમાં આવું પવિત્ર જીવન જીવી શકાય, સંયમી જીવન જીવી શકાય, ઈશ્વરપરાયણ જીવન જીવી શકાય. તમારા ફોટાને જો અમને પ્રેરણા મળે. તમારા જ કપુરા ગામમાં, ભક્ત સમાજનું ગામ સુરત જિલ્લાનું, ત્યાંના એક ભાઈ, એમનું નામ પણ ઈશ્વરભાઈ, જાંબિયા રે, અમે જાંબિયા ગયા, મા પણ સાથે હતા ત્યાં ઘર, અને ઈશ્વરભાઈનો બહુ આગ્રહ, એમને ઘેર અમે રહ્યા થોડો વખત રહ્યા. ઈશ્વરભાઈ એમનું જીવન જોયું, ઈશ્વરભાઈ ભક્ત બની ગયા, માના બોલો, પહેલી જ વાર જોયા એમને વર્ષો પછી. એ તો શિક્ષક તરીકે બહાર ગયા, જોયેલા વાતો સાંભળેલી, વાતો તો કેવી કેવી સંભળાય, વા વાયાથી નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ઘસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર, ત્યાં થયો બહુ શોર, બપોર હોય કાંઈ નહીં અંદર, પણ વાતો ચાલે બધી, વાતો બહુ સાંભળેલી, પણ નજરે જોયું ને. માને 4 વાર ધ્યાન કરતા જોયા, માને શીર્ષાસન આસનો કરતા જોયા, બહુ સરસ આસનો કરે છે, બહેનોને શીખવાડે તે આસનો, સુંદર વચનો ગાતા જોયા, લખતા જોયા. ઈશ્વરભાઈ ભક્ત 2 જ દિવસમાં થઈ ગયા, એમના ધર્મપત્ની ભક્ત 2 જ દિવસમાં થઈ ગયા. ઈશ્વરભાઈએ કહ્યું અમારે તમને સ્ટુડિયોમાં લઈ જવા છે. માને તો એ સ્ટુડિયોમાં શું કરું, ઘણા ફોટા પાડે ને પછી એનો દુરુપયોગ કરતા હોય છે. માએ મને પૂછ્યું, આ ફોટો પડાવવાની વાત કરે, લોકો ભલે પડાવે, એમની ભાવના છે ભગવાનનો. તે ફોટો સ્ટુડિયોમાં લઈ ગયા અને ત્યાં 35-40 જેટલા ફોટાઓ પડાવ્યા, મોટા મોટા એનલાર્જ કેટલાક કરાવ્યા. એટલે મારે ઘરમાં દેવ સેવામાં ફોટો તમારો રાખવો છે, કે હું જે કપુરા ગામમાં જન્મ્યો ત્યાં તમે જન્મ્યા, અને ત્યાં રહીને તમે આવું જીવન જીવો, કમળ જેવું જીવન મારે જાણ્યું હવે, તો મારે ફોટો રાખવો. મેં ઘણાના ફોટા સંતોના રાખ્યા, તમારો ફોટો રાખ્યો એમ. અને પછી એમના પિતાજી પર મોટો કાગળ 10-એક પાનાનો લખ્યો કે તમને ખબર નથી તમારા ઘરમાં કેવું રત્ન જન્મ્યું છે, અમને ખબર નહોતી, અમે અહીંયા જોયું જાંબિયામાં ત્યારે ખબર પડી, અમે એમને વંદનીય માનીએ છીએ, વંદન કરીએ છીએ, નીચા નમીને વંદન કરે 2 વાર. માને કે તમે તો સાક્ષાત ભગવતી દેવી જગદંબા છો, માનવ નથી, મનુષ્ય નથી, એવા કંઈ અનુભવ એમને ત્યાં પાછા થયા. હમણાં કપૂર આવ્યા અને અમારે કપૂરા એક દિવસ જવાનું બન્યું તો ઈશ્વરભાઈએ જ ઉભા થઈને 100-150 માણસો હતા એમની આગળ એમનો પરિચય આપ્યો કે મેં જાંબિયામાં શું જોયું ને શું અનુભવ. અને 10 પાનાના કાગળની એક કોપી અમને પણ એમણે મોકલાવી, એક કોપી એમના પિતાજીને મોકલાવી. આવું પવિત્ર જીવન બહુ અઘરું છે. કલિકાળની અંદર વાતો કરવી બહુ સહેલી છે, જીવન જીવવાનું બહુ જ અઘરું છે. અત્યારે તો માણસનું મન પૈસા સિવાય ક્યાંય નથી ભાઈ, વધારે બહુ બહુ તો શરીર સુખ તરફ છે, ધન સંગ્રહ શરીર સુખ, એથી વળી બહુ આગળ જાય તો માન પાન, પણ ભગવાન તરફ મનને લગાડવું બહુ જ અઘરી વાત છે. ભલભલા લગાડી શકતા નથી, ધર્મ તરફ નથી લગાડી શકતા. આપણે જોઈએ છીએ ને ભક્ત સમાજના પણ ઘણા માણસોને હું જોઉં છું ખાતા થઈ ગયા. નહોતા ખાતા ગુજરાતમાં, અહીં આવીને ખાતા થઈ ગયા, કેટલાય પિતા થઈ ગયા. માનો કડક નિયમ છે કે જ્યાં ખવાતું એ ઘરમાં રહેવું. અને પહેલા તપાસ કરે છે કે ભાઈ મને લઈ જાઓ છો પણ ઘર કેવું છે જાણો છો? તો ભાઈ તમે ચિંતા ન કરો, પ્રભુ એવા ઘરમાં લઈ જશે જે પવિત્ર હશે, જાણો. આમ આપણા ભક્ત સમાજના લોકો પહેલા દોરી લોટો લઈને બહાર જતા, પાણી પીતા પ્રવાસમાં. હવે ત્યાં પણ બધા છૂટાછેડા ને ફલાણા છેડા ને બધું થતું છે. પરદેશ આવ્યા પછી રંગો લાગવા માંડ્યા સંગના. એનું આ એક ફૂલ, એ ભક્ત સમાજનું આ ફૂલ, બોલો, ભગવાનને માર્ગે વળેલું યુવાની, ભર યુવાની, પ્રભુનો માર્ગ. કેટલી મોટી વાત કરાય, સારી વાત કરાય તો ઘણું સારું કહેવાય કે આ રીતે મનુષ્ય શરીરનો સદુપયોગ કરવો, પ્રભુને માર્ગે આ શરીરને વાળવું, રમત વાત નથી.
મનવાલે ને હરિનો નામ સંકટ તારા શમશે રે.
મનવાલે ને હરિનો નામ સંકટ તારા શમશે
રે. આદિ વ્યાધિ ટળી જશે સૌ ત્રણી તાપટળ શે રે. ફરતા ફરતા લેને હરિ નામ વિધિ નથી કોઈ રે.
ફરતા ફરતા
હરિ નામ વિધિ નથી કોઈ રે. પાણી વેગે જીવન ચાલ્યું જાય શાને રહ્યો જોઈ રે.
પાણી વેગે જીવન ચાલ્યું જાય શાને રહ્યો
ખેરી દેને આળસ તારી કમર કસ ભાઈ રે.
ખેરી દેને આળસ તારી કમર કસ ભાઈ
રે. નામ જપથી જશે તું તરી શંકા નથી કાઈ રે.
નામ જપથી જશે તું તરી શંકા નથી કાઈ રે.
પ્રભુને સોંપ બધી તારી ચિંતા તું જા તેને શરણે રે.
પ્રભુને સોંપ બધી તારી ચિંતા તું જા તેને શરણે રે.
તેની માગ કૃપા દિન રાત આનંદ મહા મળશે રે.
તેની માગ કૃપા દિન રાત આનંદ મહા મળશે રે.
જૂની મીરાને પ્રહલાદ નરસિંહ સુર તુલસી રે.
જૂની મીરાને પ્રહલાદ નરસિંહ સુર તુલસી રે.
બની પાગલ તરી ગયા સૌ પરમાત્માના ગુણથી રે.
બની પાગલ તરી ગયા સૌ પરમાત્માના ગુણથી રે.
મનવાલે ને હરિનું નામ સંકટ તારા ક્ષમશે રે
મનવાને ને હરિ
દિવ્યાધિ ટળી જશે સૌ ત્રણી તાપ ટળશે રે
દિવ્યાધિ ટળી જશે સૌ ત્રણી તાપ ટળશે રે
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
ભજમન્નારાયણ નારાયણ નારાયણ
ભજમન્નારાયણ
નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
હવે માં સર્વેશ્વરી આપણને પોતાના રચેલા ભજનો સંભળાવે એવી આશા આપણે
ગુરુ ચરણની પ્રેમ પવનથી ઉડતી ભેટશે જગનામ ગુરુ ચરણની ધૂળ તો ગુરુ ચરણની ધૂળ તો ગુરુ ચરણની ધૂળ ગુરુ પ્રતાપે બની ગયા એવા તો અનુકૂળ રોગ મચ્યો ને યોગ થયો ભાઈ રોગ મચ્યો ને યોગ થયો ભાઈ મટી ગયું ગુરુ ચરણની ધૂળ તો ગુરુ ચરણની ધૂળ ઉગડ્યું મારું ભાગ્ય મનો
પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ.